નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. G7 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણની જાળવણી માટે ભારતમાં થયેલી કામગીરીને વર્ણવી, કાર્બન ઉત્સર્જન પર કાબુ મેળવવાના ભારતની પ્રતિબદ્ધતાને દોહરાવી. પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી બંને વચ્ચે અમદાવાદ મુંબઈ વચ્ચેની હાઈસ્પીડ ટ્રેનના પ્રોજેક્ટની ચર્ચા. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, જન આરોગ્યલક્ષી યોજનાઓને વધુ અસરકારક બનાવવા નિર્દેશ. હવામાન વિભાગે ઝારખંડ સહિત ઉત્તર ભારતમાં ગરમીના રેડ એલર્ટની આગાહી. 19 જૂન સુધીમાં ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. ઇટાલીમાં ચાલી રહેલી ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતના સુમિત નાગલે શાનદાર પ્રદર્શન કરી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો અને T20 વિશ્વકપમાં અમેરિકાનો સુપર 8માં પ્રવેશ. ફ્લોરિડામાં ભારતનો આજે કેનેડા સામે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયા, લેટિન અમેરિકા અને ખાસ કરીને આફ્રિકા સાથે સંબંધિત મુદ્દાઓને પ્રાધાન્ય આપવાનું આહવાન કર્યું છે. ગઈકાલે ઇટાલીમાં G7 સમિટમાં તેમણે કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્યપદ આપવું એ ભારત માટે સન્માનની વાત છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનની સંપૂર્ણ સ્વતંત્રતાના લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારતના મિશન લાઇફનો ઉલ્લેખ કરીને તેમણે લોકોને વિશ્વ પર્યાવરણ દિવસ પર તેમના દ્વારા શરૂ કરાયેલ પ્લાન ફોર મધર એટલે કે એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું. શ્રી મોદીએ અભિયાનને જન આંદોલન બનાવવા અપીલ કરી. પ્રધાનમંત્રી આ સાથે જ G7 જૂથને તેની 50મી વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે આ સમિટમાં ભાગ લેવો એ તેમના માટે સંતોષની વાત છે. તેમણે જાહેર સેવા વિતરણ માટે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ભારતની સફળતા અંગે પણ ચર્ચા કરી. અગાઉ આ બેઠકના અધ્યક્ષ ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે પશ્ચિમને બાકીના વિશ્વથી અલગ પાડવું અર્થઘટન સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારોનો સામનો તમામ દેશો વચ્ચે પરસ્પર સહયોગથી જ શક્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના અપુલિયામાં G7 સમિટ દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. શ્રી મોદીએ કહ્યું કે જાપાન સાથેના દ્વિપક્ષીય સંબંધોને તેમના ત્રીજા કાર્યકાળમાં પણ પ્રાથમિકતા મળતી રહેશે. ભારત અને જાપાન સીમાચિહ્નરૂપ મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અને ભારત જાપાન ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા ભાગીદારી સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર સહયોગ કરી રહ્યા છે. બંને પ્રધાનમંત્રી વચ્ચેની બેઠકમાં સહકારના ચાલુ કાર્યોની સમીક્ષા પણ કરવામાં આવી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ગઈકાલે દિલ્હીમાં તેમના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે નવી સરકારની રચનાના પ્રથમ 100 દિવસમાં લક્ષિત આરોગ્ય લક્ષ્યો હાંસલ કરવા પર એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. શ્રી નડ્ડાએ નિર્દેશ આપ્યો કે આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય પ્રણાલીની ગુણવત્તા પર ભાર મૂકવો જોઈએ. તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના વિસ્તરણ પર ભાર મૂક્યો. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે સિરિલ રામાફોસા તેમની આફ્રિકન નેશનલ કોંગ્રેસ અને વિરોધ પક્ષ વચ્ચેના ગઠબંધનને કારણે ફરીથી ચૂંટાયા છે. રામાફોસા જુલિયસ માલેમા સામે જીત્યા હતા. શ્રી રામાફોસાને 400 સભ્યોના ગૃહમાં માલેમાના ચુમાડી સામે 283 મત મળ્યા. ઉલ્લેખનીય છે કે ગયા મહિને થયેલી ચૂંટણીઓમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસનો વોટશેર ઘટીને 40% થયો હતો, જ્યારે ડેમોક્રેટિક એલાયન્સ 22% મતો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત રાજા પર્વ સમારોહમાં ભાગ લીધો. આ પ્રસંગે રાજા ગીત અને મયુરભંજ છાઉ નૃત્ય, સંબલપુરી નૃત્ય અને કર્મ નૃત્ય રજૂ કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રથમ વખત રાજા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તહેવારે ઉડિયા સંસ્કૃતિ અને જીવનશૈલીની અનોખી ઝલક આપી હતી. રાજા પર્વ ઓડિશાના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ 3 દિવસીય કૃષિ મહોત્સવને ચોમાસાની શરૂઆત માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નેપાળના પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે કાઠમંડુ ખીણમાં શરૂ થયેલા નેપાળ આંતરરાષ્ટ્રીય ટુરિઝમ એક્સપોનો આજે છેલ્લો દિવસ છે. ગઈકાલે મેળાનું ઉદઘાટન કરતા સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી હિતબહાદુર તમંગે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મેળો નેપાળના પ્રવાસને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવામાં ફળદાયી સાબિત થવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રે જોવા મળતી સમસ્યાઓનું નિરાકરણ કરીને આ વર્ષે ઓછામાં ઓછા 1.6 મિલિયન પ્રવાસીઓ લાવવાના સરકારના લક્ષ્યને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા સાથે મંત્રાલય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. 2 દિવસીય મેળામાં ભારત સહિત 16 દેશોમાંથી 155 ઉદ્યોગ સાહસિકો પણ ભાગ લઈ રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. સાઉદી અરેબિયાના મીના શહેરમાં 5 દિવસની હજયાત્રાનો ગઈકાલથી પ્રારંભ થયો. વિશ્વભરમાં આશરે 20 લાખ શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે, જેમાં ભારતના 1,75,000 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. આમાંથી 1,40,000 શ્રદ્ધાળુઓ હજ કમિટી મારફતે અને 35,000 શ્રદ્ધાળુઓ હજ સમિતિ મારફતે પહોંચ્યા, જેઓ આજે મીના ખાતે રાતવાસો કરશે અને મુખ્ય વિધિમાં ભાગ લેવા આજે સવારે અરાફત જવા પણ રવાના થયા. ઉત્તર ભારતમાં હજુ પણ તીવ્ર ગરમીનું મોજું યથાવત છે. ભારતીય હવામાન વિભાગે ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આકાશવાણી સાથેની વિશેષ વાતચીતમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર સોમાસેને જણાવ્યું કે આગામી 4 દિવસ માટે ઉત્તર પ્રદેશમાં ગંભીર હીટવેવ માટેનું રેડ એલર્ટ અને પંજાબ હરિયાણામાં હીટવેવ માટેનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે બિહાર અને ઝારખંડમાં આજે ગરમીમાં ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સબ હિમાલયના પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં 19 જૂન સુધી છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે. ભારતીય સ્ટાર ખેલાડી સુમિત નાગલે ઇટાલીમાં રમાઈ રહેલી ટેનિસ મેચમાં મેન સિંગલ્સમાં સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સુમિતે ક્વાર્ટર ફાઇનલમાં પોલેન્ડના ખેલાડીને 6-4, 7-5 થી હરાવ્યો. સુમિતે 10 દિવસમાં સતત 8મી મેચ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે. આજે સેમીફાઇનલમાં તેનો મુકાબલો સ્પેનના બર્નાબે ઝપાટા મિરાલે સામે થવાનો છે. ફ્રેન્ચ ઓપન અને હેલબ્રોન ચેલેન્જરમાં જેના શાનદાર પ્રદર્શન બાદ નાગલ વિશ્વ રેન્કિંગમાં 77મા સ્થાને પહોંચી ગયો છે. તેણે તેના સિંગલ્સ રેન્કિંગના આધારે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે. આઈસીસી મેન્સ T20 ક્રિકેટમાં ગઈકાલે લોડરહિલમાં રમાઈ રહેલી મેચમાં વરસાદ વિઘ્ન બનતા અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ રદ કરવામાં આવી. મેચ રદ થતાં જ અમેરિકાનો સુપર 8માં પ્રવેશ થયો છે. આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકા તેમના ક્રિકેટ ઇતિહાસમાં આ તબક્કે પહોંચ્યું હોય. આજે ફ્લોરિડામાં ભારત અને કેનેડા વચ્ચે મુકાબલો થશે. ભારતની આ છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચ હશે. મેચ રાત્રે 8 વાગે શરૂ થવાની છે. પ્રતિષ્ઠિત યુરોકપ ફૂટબોલ સ્પર્ધાનો આજથી જર્મનીમાં આરંભ થવાનો છે. આ સ્પર્ધા જર્મનીના આંતરરાષ્ટ્રીય કક્ષાના 10 સ્ટેડિયમમાં યોજાશે. સ્પર્ધાની પહેલી મેચમાં જર્મની અને સ્કોટલેન્ડ વચ્ચે ભારતીય સમય મુજબ 12:30 વાગ્યાથી મુકાબલો થશે. આ સ્પર્ધામાં 24 ટીમો ભાગ લઈ રહી છે. જર્મની વર્ષ 2006માં વિશ્વકપ ફૂટબોલ સ્પર્ધા પછી પ્રથમવાર યુરોકપ ફૂટબોલ સ્પર્ધા જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધા યોજી રહ્યું છે. ઉત્તરાખંડમાં ચાલુ વર્ષે ચારધામના દર્શન કરનારા યાત્રીઓનો આંક 22 લાખ નજીક પહોંચી ગયો છે. દરરોજ આશરે 35,000 શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરવા આવે છે. ધામમાં અત્યાર સુધી 5,59,573થી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. 3,88,475 યાત્રીઓએ યમુનોત્રી ધામના, 3,90,690 યાત્રીઓએ ગંગોત્રી ધામના દર્શન કર્યા છે. સૌથી વધુ 8,39,486 યાત્રીઓએ કેદારનાથના દર્શન કર્યા છે. આરોગ્ય વિભાગે વયોવૃદ્ધ અને બીમાર શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપી છે અને રોકાણ કરતા ધામ સુધી પહોંચવા જણાવ્યું છે. કેન્દ્ર સરકાર કોલસા ઘટકોના હરાજીના 10મા રાઉન્ડની પ્રક્રિયાનો ટૂંક સમયમાં આરંભ કરાવશે. હરાજીની આ પ્રક્રિયા 62 કોલસા ઘટકો માટે હાથ ધરાય તેવી સંભાવના છે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી વ્યાવસાયિક કોલસા ઘટકોની હરાજીનો આરંભ આવતા સપ્તાહમાં કરાવશે. કોલસા મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે કોલસા ઘટકોની હરાજીની પ્રક્રિયાનો પ્રધાનમંત્રીએ વર્ષ 2020માં આરંભ કરાવ્યો હતો અને અત્યાર સુધીના 9 રાઉન્ડમાં 107 કોલસા ઘટકોની હરાજીની કામગીરી પૂર્ણ થઈ છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. G7 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણની જાળવણી માટે ભારતમાં થયેલી કામગીરીને વર્ણવી, કાર્બન ઉત્સર્જન પર કાબૂ મેળવવાના ભારતની પ્રતિબદ્ધતાને દોહરાવી. પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. બંને વચ્ચે અમદાવાદ મુંબઈ વચ્ચેની હાઈસ્પીડ ટ્રેનના પ્રોજેક્ટની ચર્ચા. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. જન આરોગ્યલક્ષી યોજનાઓને વધુ અસરકારક બનાવવા નિર્દેશ. હવામાન વિભાગે ઝારખંડ સહિત ઉત્તર ભારતમાં ગરમીના રેડ એલર્ટની આગાહી. 19મી જૂન સુધીમાં ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. ઇટાલીમાં ચાલી રહેલી ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતના સુમિત નાગલે શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો અને T20 વિશ્વકપમાં અમેરિકાનો સુપર 8માં પ્રવેશ. ફ્લોરિડામાં ભારતનો આજે કેનેડા સામે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.